એકત્રા ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાનગોષ્ઠી, વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર હવે આપણી ભાષામાં.
આજની આપણી ચર્ચામાં સૌનું સ્વાગત છે. આજે આપણે સમયમાં થોડા પાછા જઈશું. છેક પશ્ચિમી તત્વજ્ઞાન જ્યાંથી શરૂ થયું ત્યાં સુધી, અને મળીશું એક એવા માણસને જેમને ઇતિહાસના પાના પર ઘણીવાર પહેલા ફિલોસોફર તરીકે ઓળખવામાં આવે છે, માઇલેટ્સના થેલ્સ.
હા, થેલ્સ લગભગ ક્યારે?
624 થી 546 ઈસવીસન પૂર્વે, એટલે કે આજથી 2500 વર્ષ કરતા પણ પહેલા,
બહુ લાંબો સમય પહેલા.
હા, એશિયા માઇનોરના કિનારે આવેલું એક શહેર હતું માઇલેટ્સ, ત્યાં તેઓ જીવ્યા. પણ વિચારવા જેવી વાત એ છે કે આટલા જૂના, આટલા પ્રાચીન ગ્રીક વિચારક વિશે આપણે આજે શા માટે વાત કરી રહ્યા છે?
બરાબર, શું મહત્વ છે એમનું આજે?
હા, આજના યુગમાં
કારણ એ છે કે એમણે વિચારવાની એક, એમ કહી શકાય કે એક આખી નવી રીતનો પાયો નાખ્યો.
અચ્છા.
એ સમય એવો હતો જ્યારે દુનિયાને સમજાવવા માટે મોટે ભાગે દેવી દેવતાઓ અને પેલી પૌરાણિક કથાઓનો સહારો લેવાતો હતો, ખરું ને? હા, બિલકુલ એ જ ચાલતું હતું.
પણ થેલ્સે કહ્યું, ના, ચાલો આપણે આપણી આસપાસ જોઈએ, થોડો તર્ક વાપરીએ, કુદરતી કારણો શોધીએ. અને અહીંથી જ મને લાગે છે પશ્ચિમી તત્વજ્ઞાન અને વિજ્ઞાનની જે આખી સફર શરૂ થઈ એની આજે આપણે વાત કરીશું. તો ચાલો આ વિચાર યાત્રા શરૂ કરીએ.
ચોક્કસ. અને જુઓ, થેલ્સ જે સમયમાં હતા એ ગ્રીસનો આર્કેઇક કાળ કહેવાય.
આર્કેઇક કાળ?
હા. એ સમય ખરેખર બૌદ્ધિક રીતે ખૂબ જ ગતિશીલ હતો. એને ક્યારેક ગ્રીક ચમત્કાર પણ કહે છે લોકો.
ગ્રીક ચમત્કાર? વાહ.
અને માઇલેટસ, એમનું શહેર, એ કંઈ નાનું ગામડું નહોતું. એ તો એક મોટું સમૃદ્ધ બંદર હતું, વ્યાપારનું ધમધમતું કેન્દ્ર.
એટલે કે ત્યાં ફક્ત માલસામાનની જ નહીં પણ કદાચ વિચારોની પણ ઘણી આપ લે થતી હશે, ખરું ને? જાણે એક, શું કહેવાય એને, મેલ્ટિંગ પોટ જેવું.
બિલકુલ સાચી વાત. માઇલેટસ તો ગ્રીક, લિડિયન, ઇજિપ્તિયન, બેબિલોનિયન, પર્શિયન આવી કેટલીય સંસ્કૃતિઓનું સંગમ સ્થાન હતું.
ઓહો.
અને આવા ખુલ્લા વાતાવરણમાં સ્વાભાવિક છે કે લોકો પરંપરાગત માન્યતાઓ પર સવાલ ઉઠાવવાનું શરૂ કરે.
હા, એ તો થાય જ.
અહીં જ આપણે એ મોટો બદલાવ જોઈએ છે જેને મિથોસથી લોગોસ તરફનું પરિવર્તન કહેવાય છે.
મિથોસથી લોગોસ? મિથોસ એટલે પેલી દંતકથાઓ, પૌરાણિક વાર્તાઓ પર આધારિત સમજણ.
હા.
અને લોગોસ એટલે તર્ક, બુદ્ધિ અને નિરીક્ષણ આધારિત સમજણ, બરાબર ને?
એકદમ બરાબર. તર્ક અને કારણો પર ભાર.
તો શું આ એ જ સમયગાળો હતો જ્યારે બીજા પણ આવા વિચારકો થઈ ગયા, કે થેલ્સ એકલા જ હતા?
ના ના, થેલ્સ એકલા નહોતા. એમના પછી એમના જ વિદ્યાર્થી ગણાય છે એનેક્સિમાન્ડર.
એનેક્સિમાન્ડર
અને પછી એનેક્સિમિનિસ, આ બધા વિચારકો પણ માઇલેટસમાં જ થયા. આ ત્રણેય મળીને માઇલેશિયન સ્કૂલ તરીકે ઓળખાયા.
માઇલેશિયન સ્કૂલ એટલે આ વિચારધારાની એક આખી પરંપરા શરૂ થઈ ત્યાં?
હા. અને એ પણ મહત્વનું છે કે તે સમયના ગ્રીક શહેરોમાં, ખાસ કરીને માઇલેટ્સ જેવા કોસ્મોપોલિટન શહેરોમાં, ધાર્મિક કટ્ટરતા પ્રમાણમાં ઓછી હતી.
અચ્છા.
એના કારણે આવા નવા ક્રાંતિકારી વિચારોને વિકસવા માટે એમ કહો કે મોકળું મેદાન મળ્યું.
એ વાત સાચી. હવે થેલ્સના પોતાના જીવન વિશે થોડી વાત કરીએ. જાણવા મળ્યું છે કે એમના પોતાના કોઈ લખાણો તો સચવાયા નથી.
ના, નથી મળ્યા.
તો પછી આપણને એમના વિશે આટલી માહિતી મળે છે ક્યાંથી?
સાચી વાત છે. એમના વિશેની લગભગ બધી જ માહિતી આપણને સદીઓ પછી લખનારા લેખકો પાસેથી મળે છે, જેમ કે એરિસ્ટોટલ છે, હેરોડોટસ છે, ડાયોજીનિયસ લર્ટિયસ છે.
ઓકે.
આના કારણે કેટલીક વાતો કદાચ થોડી દંતકથા જેવી પણ લાગે, એ શક્ય છે.
હા, બની શકે.
પણ સામાન્ય મત એવો છે કે તેઓ એક સંપન્ન પરિવારમાંથી આવતા હતા, સંભવતઃ વ્યાપારી કુટુંબમાંથી. એટલે એમને અભ્યાસ માટે, ચિંતન માટે અને કદાચ મુસાફરી કરવા માટે પણ પૂરતો અવકાશ મળ્યો હશે.
મુસાફરીની વાત આવી તો એવી પણ એક વાત સાંભળી છે કે એમણે ઇજિપ્ત અને બેબિલોનની મુસાફરી કરી હતી. શું આ વાત સાચી છે અને શું એ એમના વિચારો માટે મહત્વની બની?
બિલકુલ. જો આ વાત સાચી હોય તો એ ખૂબ જ મહત્વની છે. કહેવાય છે કે ઇજિપ્તમાંથી તેઓ ભૂમિતિનું જ્ઞાન લાવ્યા.
ભૂમિતિનું?
અને બેબિલોનમાંથી ખગોળશાસ્ત્રનું. પણ હા, એમણે ફક્ત આ જ જ્ઞાન લીધું એટલું જ નહીં, એને એક નવું સ્વરૂપ આપ્યું.
એટલે કે?
દાખલા તરીકે, ઇજિપ્તની ભૂમિતિ મોટે ભાગે જમીન માપણી જેવી, એમ કે વ્યવહારુ જરૂરિયાતો માટે હતી.
હા, પ્રેક્ટિકલ.
હા, થેલ્સે એને વધુ તાર્કિક બનાવી, સિદ્ધાંત આધારિત બનાવી. એ જ રીતે બેબિલોનિયન ખગોળશાસ્ત્રનો ઉપયોગ કદાચ ભવિષ્યકથન માટે થતો હશે, પણ થેલ્સે તેનો ઉપયોગ કુદરતી ઘટનાઓ સમજવા અને આગાહી કરવા માટે કર્યો. એ ફેર હતો.
અને આ ખગોળશાસ્ત્રના જ્ઞાન પરથી જ પેલી પ્રખ્યાત ઘટના બની હતી, બરાબર ને? સૂર્યગ્રહણની આગાહી વાળી.
હા, એ જ ઈસવીસન પૂર્વે 585ની ઘટના. ઇતિહાસકાર હેરોડોટ્સ નોંધે છે કે થેલ્સે તે વર્ષે થનારા સૂર્યગ્રહણની આગાહી કરી હતી.
અને સાચી પડી.
હા, અને થયું પણ એવું જ. કહેવાય છે કે એ સમયે લીડિયા અને મીડિયાના રાજ્યો વચ્ચે યુદ્ધ ચાલતું હતું.
યુદ્ધ ચાલતું હતું ત્યારે?
હા, અને ગ્રહણ થતા બંને પક્ષો એટલા બધા પ્રભાવિત થયા કે એમણે યુદ્ધ રોકી દીધું.
અરે વાહ.
આ ઘટનાથી થેલ્સની ખ્યાતિ તો ચારેકોર ફેલાઈ ગઈ. જોકે આધુનિક વિદ્વાનોમાં થોડો મતભેદ છે કે શું એમની પાસે ખરેખર ગ્રહણની ચોક્કસ તારીખની આગાહી કરવાની પદ્ધતિ હતી કે કેમ.
ઓ, એમ.
પણ આ ઘટના એમની ખગોળીય સૂઝ અને એમની પ્રતિષ્ઠા તો જરૂર દર્શાવે છે, એમાં શંકા નથી.
મતલબ કે તેઓ ફક્ત આમ વિચારક જ નહોતા, પણ એક પ્રેક્ટિકલ માણસ પણ હતા. ગણિતશાસ્ત્રી, ખગોળશાસ્ત્રી, કદાચ એન્જિનિયર પણ કહી શકાય.
ચોક્કસ. એમને પ્રાચીન ગ્રીસના 7 મહાન ઋષિઓ એટલે કે 7 સેજીસમાં સ્થાન મળ્યું હતું.
7 સેજીસમાં?
હા, જે બતાવે છે કે એમના જ્ઞાનનું વ્યવહારુ મૂલ્ય પણ સ્વીકારાયું હતું. એમની સાથે જોડાયેલી વાર્તાઓ એમને કુશળ રાજનીતિજ્ઞ અને એન્જિનિયર તરીકે પણ ચિત્રે છે. એમનું આખું જીવન માઇલેટ્સ સાથે ગાઢ રીતે જોડાયેલું રહ્યું અને એમના કારણે જ એ શહેર પશ્ચિમી ફિલોસોફીનું જન્મસ્થળ બન્યું.
ચાલો હવે સીધા એમના વિચારોના હાર્દ પર આવીએ. કહેવાય છે કે એમનું સૌથી મોટું યોગદાન એમનો જવાબ નહોતો, પણ એમનો સવાલ હતો. કયો હતો એ સવાલ?
આખું જગત મૂળભૂત રીતે શેનું બનેલું છે?
શેનું બનેલું છે?
હા, અંગ્રેજીમાં કહીએ તો વોટ ઇઝ ધ ફંડામેન્ટલ સબસ્ટન્સ, ધી આર્કે ઓફ ઓલ થિંગ્સ.
આર્કી?
હા, આર્કે. આ પ્રશ્ન પૂછવો એ પોતે જ ક્રાંતિકારી હતો, કારણ કે અત્યાર સુધી જવાબ ક્યાં અપાતો હતો? પૌરાણિક કથાઓમાં.
હા, દેવતાઓએ બનાવ્યું એમ.
બસ, થેલ્સે પહેલીવાર કુદરતી દુનિયામાં જવાબ શોધવાનો પ્રયત્ન કર્યો. આ મોટી વાત હતી.
અને એમનો જવાબ હતો પાણી. આજે આપણને કદાચ આ જવાબ બહુ સરળ લાગે, કેમ? પાણી જ, બીજું કંઈ નહીં.
હા, સરળ લાગે, પણ એની પાછળની વિચારસરણી જુઓ. એમણે કદાચ નિરીક્ષણ કર્યું હશે કે જીવન માટે પાણી કેટલું જરૂરી છે.
બરાબર.
પાણી જુદા જુદા સ્વરૂપો ધારણ કરી શકે છે. પ્રવાહી, ઘન એટલે કે બરફ, વાયુ એટલે કે વરાળ.
હા.
અને કદાચ એ સમયની માન્યતા એવી પણ હશે કે પૃથ્વી પાણી પર ટકેલી છે.
ઓકે.
એટલે મહત્વનું એ નથી કે જવાબ પાણી હતો, મહત્વનું એ છે કે એમણે જગતની આટલી બધી વિવિધતા પાછળ કોઈ એક કુદરતી તત્વ શોધવાનો પ્રયાસ કર્યો.
એટલે કે એમણે કોઈ દૈવી શક્તિને બાજુ પર મૂકી દીધી.
બરાબર. આને નેચરલિઝમ કહે છે, પ્રકૃતિવાદ. કુદરતી ઘટનાઓને કુદરતી કારણોથી જ સમજાવવી, કોઈ દેવી ચમત્કારથી નહીં. અને આ જ તો વૈજ્ઞાનિક પદ્ધતિનો પાયો છે.
એટલે કે વિવિધતા પાછળ એકતા શોધવાનો પ્રયાસ, આને જ મોનિઝમ કહેવાય છે, ખરું? કે બધું એક જ મૂળ તત્વમાંથી બનેલું છે.
બરાબર, મોનિઝમ. અને આ જ વિચારધારામાં એક બીજો રસપ્રદ વિચાર પણ એમની સાથે જોડાયેલો છે. એમનું એક કથન નોંધાયું છે, બધી વસ્તુઓ દેવતાઓથી ભરેલી છે.
આ થોડું ગૂંજવણભર્યું લાગે છે. એક તરફ તેઓ કુદરતી કારણોની વાત કરે છે, અને બીજી તરફ દેવતાઓની. આ કેવી રીતે સમજવું?
હા, આ વાક્યનું અર્થઘટન ઘણી રીતે થયું છે. એક પ્રચલિત અર્થઘટન છે હાઇલોઝોઇઝમ.
હાઇલોઝોઇઝમ?
હા. એનો મતલબ એમ કે પદાર્થ, મેટર, પોતે જ જીવંત છે. એમાં જ ગતિ અને પરિવર્તનનો સિદ્ધાંત રહેલો છે.
ઓ, એટલે પદાર્થ પોતે જ જીવંત છે.
કદાચ કદાચ થેલ્સ એમ કહેવા માંગતા હતા કે જગતને ચલાવવા માટે પેલા ઓલિમ્પસ પર બેઠેલા દેવતાઓની જરૂર નથી. જીવન અને ગતિ પદાર્થમાં જ સહજ છે, અંદર જ છે.
જેમ કે? કોઈ ઉદાહરણ?
જેમ કે લો ચુંબક લોખંડને ખેંચે છે, અથવા પેલો એમ્બર નામનો પદાર્થ છે, એને ઘસવાથી એ બીજી વસ્તુઓને આકર્ષે છે.
હા, સ્થિર વિદ્યુત જેવું.
બરાબર. આ બધું કદાચ એમને પદાર્થની આંતરિક શક્તિનો પુરાવો લાગ્યો હશે. આ રીતે એમણે પરિવર્તન સમજાવવા માટે દંતકથાનો સહારો લીધા વગર પણ પદાર્થને જ એક પ્રકારની જીવંતતા આપી દીધી.
એટલે કે દેવતાઓને જગતની બહાર નહીં, પણ જગતની અંદર જ જોયા. આ ખરેખર સૂક્ષ્મ પણ મહત્વનો ફેરફાર છે. ભૂમિતિમાં પણ એમનું નામ લેવાય છે, ખરું ને?
હા, ભૂમિતિમાં પણ એમનું પ્રદાન નોંધપાત્ર મનાય છે. કેટલાક પાયાના પ્રમેયો એમની સાથે જોડાયેલા છે.
કયા કયા?
જેમ કે વર્તુળ તેના વ્યાસથી દુભાગાય છે, સમદ્વી બાજુ ત્રિકોણના પાયાના ખૂણા સમાન હોય છે, અને સૌથી પ્રખ્યાત અર્ધવર્તુળમાં દોરેલો ખૂણો હંમેશા કાટખૂણો હોય છે.
અચ્છા, આને થેલ્સ પ્રમેય કહે છે ને?
હા, એ જ થેલ્સ પ્રમેય. એમણે ભૂમિતિને ફક્ત જમીન માપણી જેવા વ્યવહારુ ઉપયોગથી આગળ વધારી, એને તાર્કિક સાબિતીઓ અને નિષ્કર્ષો પર આધારિત બનાવી.
તો એમના બધા વિચારોનો વારસો કેટલો મોટો રહ્યો? એમના પછીના વિચારકો પર શું અસર પડી?
અસર તો જબરદસ્ત હતી. જુઓ, એરિસ્ટોટલ જેવા મહાન ફિલોસોફરે એમને શું કહ્યું? પ્રકૃતિ તત્વજ્ઞાનના સ્થાપક,
ફાઉન્ડર ઓફ નેચરલ ફિલોસોફી.
હા, આ કોઈ નાની સૂની વાત નથી. સમગ્ર પશ્ચિમી વૈજ્ઞાનિક અને દાર્શનિક પરંપરાના મૂળ આપણે થેલ સુધી શોધી શકીએ છીએ.
સાચી વાત.
એમણે જે પ્રશ્નો પૂછ્યા અને જે પદ્ધતિ અપનાવી, એણે આવનારી સદીઓ માટે વિચારવાની દિશા જ નક્કી કરી દીધી.
અને આ વારસો ફક્ત ગ્રીસ પૂરતો જ સીમિત ન રહ્યો, બરાબર ને?
ના, બિલકુલ નહીં. મધ્યયુગમાં જ્યારે યુરોપમાં એમ કહો કે અંધકાર યુગ જેવું હતું, ગ્રીક જ્ઞાન ભૂલાઈ રહ્યું હતું,
હા,
ત્યારે અરબ અને ઇસ્લામિક વિદ્વાનોએ ગ્રીક ગ્રંથોના અનુવાદ કરીને અને તેના પર ટીકાઓ લખીને આ જ્ઞાનને સાચવી રાખ્યું.
ઓહ, આ બહુ મહત્વનું કામ કહેવાય.
હા, ખૂબ જ. તેમાં થેલ્સ અને અન્ય ગ્રીક ફિલોસોફરોના વિચારો પણ સામેલ હતા, અને આને કારણે જ યુરોપમાં પછીથી પુનર્જાગરણ એટલે કે રેનેસાન્સ શક્ય બન્યું. આજે પણ દુનિયાભરના ફિલોસોફી અને વિજ્ઞાનના અભ્યાસક્રમોમાં થેલ્સને પશ્ચિમી તર્કસંગત વિચારના આદ્ય પ્રણેતા તરીકે ભણાવવામાં આવે છે.
એમણે જે શોધ શરૂ કરી હતી કે આ બ્રહ્માંડ શાનું બનેલું છે અને કયા નિયમોથી ચાલે છે, એ તો આજે પણ ચાલુ જ છે ને? એ પ્રશ્નો તો હજી ઊભા જ છે.
ચોક્કસ. આજે ભલે આપણે ક્વોન્ટમ ફિઝિક્સ કે સ્ટ્રિંગ થિયરીની વાતો કરતા હોઈએ, પણ મૂળભૂત પ્રશ્નો તો એ જ છે જે થેલ્સે પૂછ્યો હતો. આ બધા પાછળનું મૂળભૂત સત્ય શું છે? કયા નિયમો આ જગતને ચલાવે છે?
હા,
આ અર્થમાં દરેક વૈજ્ઞાનિક અને તર્કથી વિચારનાર વ્યક્તિ ક્યાંક ને ક્યાંક થેલ્સના બૌદ્ધિક વારસાદાર જ છે.
એમના કેટલાક પ્રખ્યાત અવતરણો પણ ટાંકવામાં આવે છે, ભલે એમના પોતાના લખાણો ન મળ્યા હોય. જેમ કે પેલું સર્વસ્વ પાણી છે.
હા, આ એમના મૂળભૂત વિચાર એટલે કે આર્કી ઇઝ ઇક્વલ ટુ પાણી નો સાર છે. બીજું જે આપણે ચર્ચ્યું, બધી વસ્તુઓ દેવતાઓથી ભરેલી છે.
હા, જે એમના હાઇલોઝોઇસ્ટિક દ્રષ્ટિકોણને દર્શાવે છે.
બરાબર. જાતને જાણો એટલે કે નો ધાય સેલ્ફ, જ્ઞોથી સૌતોન.
જ્ઞોથી સૌતોન.
હા, જો કે આ સૂત્ર તો ડેલ્ફીના મંદિર પર કોતરાયેલું હતું અને બીજા ઋષિઓ સાથે પણ જોડાયેલું છે, પણ એ થેલ્સ જેવા ચિંતકોના આત્મજ્ઞાન પરના ભારને ચોક્કસ દર્શાવે છે.
થેલ્સ વિશે કેટલીક મજેદાર વાતો પણ છે. પેલી કૂવામાં પડી જવાની વાત સાચી છે?
હા, એવું કહેવાય છે. પ્લેટોએ આ કિસ્સો કહ્યો છે. કહે છે કે થેલ્સ રાત્રે તારાઓ જોવામાં એટલા મશગુલ હતા કે ચાલતા ચાલતા ધ્યાન ના રહ્યું ને કૂવામાં પડી ગયા.
ખરેખર?
હા, ત્યારે ત્યાં એક નોકરાણી હતી. એણે એમની મજાક ઉડાવી. કે જે માણસ આકાશનું બધું જાણે છે, એને પોતાના પગ નીચે શું છે એની જ ખબર નથી.
આ તો પેલું એબ્સેન્ટ માઇન્ડેડ પ્રોફેસર વાળો કિસ્સો થયો.
હા, કદાચ એ ખ્યાલ અહીંથી જ આવ્યો હશે, પોતાના વિચારોમાં ખોવાયેલો વિદ્વાન.
અને પેલી ઓલિવ પ્રેસ વાળી વાત,
એ પણ બહુ રસપ્રદ છે.
હા,
એ વાર્તા એરિસ્ટોટલે કહી છે. બન્યું એવું કે લોકો ફિલોસોફીની મજાક ઉડાવતા હતા, કે આ તો નકામું જ્ઞાન છે, એનાથી કંઈ પૈસા થોડા કમાવાય.
એવું તો આજે પણ કહે છે ઘણા લોકો.
બરાબર. તો થેલ્સે નક્કી કર્યું કે એમને બતાવી આપવું. એમને પોતાના ખગોળશાસ્ત્રના જ્ઞાનથી આગાહી કરી કે આવતા વર્ષે ઓલિવનો પાક ખૂબ સારો થશે.
આગાહી કરી દીધી.
હા, અને પછી એમણે શું કર્યું? શહેરની બધી ઓલિવ પ્રેસ એટલે કે તીલ કાઢવાના જે ઘાણા હોય એ સસ્તા ભાવે અગાઉથી ભાડે રાખી લીધા.
હોશિયર.
પછી જ્યારે ખૂબ પાક થયો અને પ્રેસની માંગ વધી, ત્યારે એમણે ઊંચા ભાવે ભાડે આપીને ખૂબ નફો કર્યો.
અચ્છા.
પણ એમણે આ પૈસા કમાવા માટે નહોતું કર્યું, એમણે લોકોને બતાવવા માટે કર્યું કે જુઓ, ફિલોસોફર ધારે તો પૈસા કમાઈ શકે છે, પણ એમની પ્રાથમિકતા જ્ઞાન હોય છે, પૈસા નહીં.
વાહ, આ તો સરસ જવાબ આપ્યો કહેવાય. જો કે આ બધી વાતો પાછળથી આવેલી છે, એટલે કેટલી સાચી તે કહેવું મુશ્કેલ છે. અને એમના વિચારોની ટીકા પણ થઈ હશે ને?
ચોક્કસ. પહેલી ટીકા તો એ જ કે આપણી પાસે એમના વિશે સીધા પુરાવા નથી, બધું બીજાઓ થકી જ જાણવા મળે છે.
હા, એ તો છે જ.
બીજું, એમનો પેલો બધું પાણી છે વાળો સિદ્ધાંત ભલે એક ક્રાંતિકારી પહેલ હોય પણ એ દેખીતી રીતે જ અધૂરો હતો.
બરાબર.
એમના પોતાના શિષ્ય એનેક્સી માંડર જ તેને પડકાર્યો.
શું કહ્યું એનેક્સી માંડરે?
એનેક્સી માંડરે કહ્યું કે મૂળભૂત તત્વ પાણી જેવું કોઈ એક નિશ્ચિત તત્વ ન હોઈ શકે, કારણ કે જો પાણી જ મૂળ તત્વ હોય તો એ આગ જેવા પોતાના વિરોધી તત્વને કેવી રીતે જન્મ આપી શકે?
મુદ્દાની વાત છે.
એટલે એણે આર્કી તરીકે એપિરોનનો વિચાર રજૂ કર્યો. એપિરોન એટલે અનંત, અસીમ, અનિશ્ચિત તત્વ જેમાંથી બધું બને.
ઓકે.
આ દર્શાવે છે કે ફિલોસોફી એ કોઈ એક જગ્યાએ અટકી જતી વસ્તુ નથી, એ તો સતત ચાલતી ચર્ચા અને સુધારાની પ્રક્રિયા છે.
સાચી વાત. તો આ બધી ચર્ચાના અંતે આપણે એમ કહી શકીએ કે થેલ્સનું મહત્વ શેમાં રહેલું છે?
મારા મતે એમનું સાચું મહત્વ એમના જવાબો કરતાં પણ વધારે એમના પ્રશ્નોમાં અને એમની પદ્ધતિમાં છે.
પદ્ધતિમાં?
હા. એમણે હજારો વર્ષ જૂની વિચારસરણી જે દંતકથાઓ પર આધારિત હતી તેને પડકારી. એમણે કહ્યું કે ના, આપણે આપણી બુદ્ધિ અને આપણા નિરીક્ષણનો ઉપયોગ કરીને દુનિયાને સમજી શકીએ છીએ. આ એક બહુ મોટો કૂદકો હતો માનવ વિચાર માટે.
એમણે જાણે પશ્ચિમી વિચાર માટે એક દીવો પ્રગટાવ્યો. એમણે જે પ્રશ્નો ઉઠાવ્યા, દુનિયા શેની બનેલી છે, એના નિયમો શું છે, શું તર્કથી સત્ય જાણી શકાય, આ પ્રશ્નો આજે પણ વિજ્ઞાન અને તત્વજ્ઞાનને આગળ ધપાવી રહ્યા છે.
અને એ આપણને યાદ અપાવે છે કે ક્યારેક સૌથી મોટું યોગદાન તૈયાર જવાબો આપવાનું નથી હોતું, પણ વધુ સારા પ્રશ્નો પૂછવાનું હોય છે. આપણી આસપાસની દુનિયા વિશે, આપણી પોતાની માન્યતાઓ વિશે વધુ ઊંડાણથી, વધુ પદ્ધતિસર વિચારવાનું શરૂ કરવું એ પોતે જ એક મોટી સિદ્ધિ છે.
તો અંતે આપણા શ્રોતાઓ માટે એક વિચાર મૂકીએ.
જરૂર.
જેમ થેલ્સે એમના સમયની સ્વીકૃત માન્યતાઓને તર્ક અને નિરીક્ષણની કસોટી પર ચકાસવાની હિંમત કરી, તેમ આજે આપણે એવી કઈ સ્વીકૃત માન્યતાઓ, પછી એ સામાજિક હોય, વૈજ્ઞાનિક હોય કે આપણી પોતાની વ્યક્તિગત હોય, એને આ જ રીતે ચકાસી શકીએ.
ક્યાંક આપણે પણ કોઈક એવી દંતકથાને તો પકડીને નથી બેઠા ને જેને હવે પડકારવાનો સમય આવી ગયો છે. આ જ્ઞાન સંવાદ અહીં પૂર્ણ થાય છે. પાછા મળશું અન્ય એક મહાન વિચારક સાથે એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં.